તારીખ 26/4/1993 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 33.
પૂજ્ય શ્રી દીપસેનજી કૃત ચિદવિલાસ શાસ્ત્ર, શ્રી વિલાસ શુદ્ધાત્માનો આનંદમય પરિણમય, એને ચિદવિલાસ કહે છે. કેમ કે દુનિયાના વૈભવ વિલાસમાં જીવને આનંદ આવે છે. અહીંયા અલૌકિક આત્મિક આનંદનો અનુભવ થાય છે. આત્મિક આનંદના, અતિન્દ્રિય આનંદના અનુભવનું બીજું નામ ચિદવિલાસ છે, ચૈતન્યનો વિલાસ છે. એવા શીર્ષક નીચે એમને 250 વર્ષ પહેલા લગભગ આ રચના કરી છે. દીપસિંહજી કાસલીવાલ એક સમર્થ જ્ઞાની પુરુષ થયા. જેમનું સિદ્ધાંત જ્ઞાન, દ્રવ્યાનું યોગનું સિદ્ધાંત જ્ઞાન અને જેમનું અધ્યાત્મ જ્ઞાન ઘણું બળવાન હતું. જયપુર પાસે નજીકમાં એક આમેર કરીને ગામ છે. ત્યારે જયપુરની વસાહત નહોતી થઈ ત્યારે રાજસ્થાનના રાજાઓ અને રાજધાની આમેરમાં હતી. આજે પણ આમેરનો કિલ્લો છે, જે મંદિર છે કિલ્લા ઉપર ઊંચાઈ પર છે, ટકી ઉપર. દીપસિંહજી આમેરના રહીશ હતા. એમની ઘણી રચનાઓ છે, એમાં અનુભવ પ્રકાશ, આત્મ અવલોકન તો પ્રસિદ્ધ છે. એ સિવાય ચિદવિલાસ ગ્રંથ છે, એ પણ દ્રવ્યાનુયોગનો અને અધ્યાત્મના સૂક્ષ્મ સિદ્ધાંતોનો ગ્રંથ છે. એમાં એક પ્રકરણ છે કે એક ગુણમાં સર્વગુણોનું રૂપ સંભવે છે. અહીંયા આત્માના ગુણોની વાત લેવી છે અને આત્માના ગુણોને ઓળખતા, માત્ર એક ગુણ નથી ઓળખાતું પણ આખું દ્રવ્ય ઓળખાય છે. કેમ કે આત્મદ્રવ્યના બધા ગુણોનું રૂપ પ્રત્યેક ગુણને છે. સર્વ ગુણોનું રૂપ પ્રત્યેક ગુણોને છે, એ આ પ્રકરણનો વિષય છે. અને તેથી એક ગુણ ઉપરથી અનંત ગુણમય એવું આત્મતત્વ છે એની ઓળખાણ થાય છે. આ પ્રકરણનો, આ પ્રકરણ સમજવાનો આત્મલાભ શું, ફાયદો શું, એ દ્રષ્ટિકોણથી વિચારીએ તો આત્માને ઓળખવા માટે આત્મ સ્વરૂપનું ભાવભાષણ થવા અર્થે આ વિષય સમજવો પ્રયોજનરૂપ છે અથવા કામની વસ્તુ છે. એટલે એ વિષય ઉપર એમણે શું શું કહ્યું છે આપણે વિચારી. વસ્તુમાં અનંત ગુણો છે. કોઈ સર્વ પદાર્થમાં પરમાણુ હોય તો પણ એમાં અનંત ગુણો છે, અને આત્મા છે એમાં પણ અનંત ગુણો છે. તે એક એક ગુણમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે. તે એક એક એટલે પ્રત્યેક, એક એક એટલે તે પ્રત્યેક ગુણોમાં સર્વ ગુણોનું રૂપ સંભવે છે. કઈ રીતે સંભવે છે તે કહે છે કે જો સત્તા ગુણ છે તો સર્વ ગુણ છે. હવે ત્યાંથી લીધું કે પદાર્થની હૈયાતી શા કારણે છે કે એની એના સત્તા ગુણને લઈને, શાસ્ત્ર ભાષામાં એને અસ્તિત્વ ગુણ કહે છે, સાદી ભાષામાં એને સત્તા ગુણ કહે છે. અને એથી સાદી ભાષા લઈએ તો હોવાપણાનો ગુણ, પદાર્થ પોતાની હૈયાતી ધારણ કરીને રહેલો છે. કોઈ પણ પદાર્થ પોતાની હૈયાતીથી પોતાના સ્વરૂપને સૂચવે છે, પોતાના સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે. જો પદાર્થ હૈયાત જ ન હોય તો વાત ખલાસ થઈ જાય છે. જેમ કે સંસારમાં અનેક વાતો છે, પણ માણસની બિન હૈયાતી થઈ જાય પછી એ વાત બધી પૂરી થઈ ગઈ એની અંગેની. એને એનામાં શું ગુણ હતા એ વાતનો લાભ નથી રહેતો, એને શું અપરાધ કર્યો એને કોઈ શિક્ષાનો સવાલ ઉભા નથી થતો. માણસ પૂરો થયો એટલે એનું બધું પ્રકરણ થઈ ગયું. એટલે હૈયાતી છે, એ હૈયાતી માં બધા ગુણો, એ જો સત્તા ગુણ છે તો સર્વે ગુણ છે. માટે સત્તા વડે સર્વ ગુણોની સિદ્ધિ થઈ. સત્તા એટલે હૈયાતી અસ્તિત્વ. તો પદાર્થના અસ્તિત્વ ગુણને લઈને એ પદાર્થમાં બધા ગુણોનું અસ્તિત્વ રહ્યું. અસ્તિત્વ પદાર્થનો એક ગુણ છે, વૈજ્ઞાનિક વિષય, દ્રવ્યાનુગમિક વિજ્ઞાનનો વિષય છે. તો પદાર્થનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વમાં શું શું ભર્યું છે કે અનંત ગુણોનું અસ્તિત્વ રહેલું છે. પદાર્થના અસ્તિત્વમાં અનંત ગુણોનું અસ્તિત્વ રહેલું છે, બરાબર છે. એટલે પદાર્થનું જે અસ્તિત્વ છે અહીંયા સર્ચ, એટલા માટે શરૂઆત અહીંથી કરી છે કે જે શ્રદ્ધાનો વિષય છે એ અસ્તિત્વ માત્ર છે. સમ્યક દર્શન અથવા સમ્યક શ્રદ્ધા એ શું કામ કરે છે કે આત્મ સ્વરૂપના નિજ અસ્તિત્વને ગ્રહણ કરવું, એટલું જ જેનું માત્ર કાર્ય છે. એટલે સત્તાથી અમને સ્વરૂપ સંસારી જીવને વધુમાં વધુ શેનું દુઃખ છે કે પોતાના મરણનું ને બિના યાદ નથી. એની પાસે બધા પછી એના પેટા ભાઈનું બધા દુઃખ છે. સૌથી વધારે દુઃખ છે એનું કે મરણ. મરણ એટલે શું કે બિન હૈયાતી, કે મારી હૈયાતી જ નહીં રહી. આનું સૌથી વધારે દુઃખ છે જીવ. ત્યારે અહીંયા પહેલી એ વાત પાયામાં નાખે છે કે તું એક આત્મા છો કે જેની હૈયાતી, જેની સત્તા, જેનું રહેવા પણ શાશ્વત છે. તારું બિન હયાત થવું, તારો નાશ થવો, મરવું થવું એ વસ્તુ સ્થિતિની બહારની વાત છે, છે જ નહીં. આવી તારી હૈયાતીને વિશ્વાસ કરવો, એની શ્રદ્ધા કરવી, એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન આથી વધારે કોઈ વાત નથી. સમ્યક દર્શન અને એ હૈયાતી જો અનાદિ અનંત છે તો એનું બીજું પરખું આપોઆપ સાબિત થાય છે કે એ કોઈની મદદ વગર અનાદિ અનંત છે. એટલે સ્વતંત્ર રીતે પોતાની સત્તા આત્મા ધારણ કરીને શાશ્વતપણે જીવે છે અથવા રહે છે. રહે છે તો કે જીવતો પદાર્થ હોવાથી જીવે છે એમ કહું. તો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવું એનું નામ સમ્યક દર્શન છે. કોઈની મદદ વગર, કોઈના આધાર વગર અને કોઈના કારણ કાર્ય વગર, અકારણપણે મદદ વિના, સહાય વિના પોતાની હૈયાતીને સ્વતંત્ર અને શાશ્વતપણે સ્વીકારવી, એવું જે સ્વીકારનો ભાવ એને સમ્યક દર્શન અથવા સમ્યક શ્રદ્ધા કહેવામાં આવે છે. જ્યારે મારી હૈયાતીમાં હૈયાત રહેવા માટે કોઈની જરૂર નથી તો પછી મારે કોઈની અપેક્ષા અને કોઈની દીનતા, કોઈની લાચારી કરવાની જરૂર રહેતી નથી. એટલે શરીર વિના પણ હું જીવું છું, અને શરીરના તકવાના નિમિત્તભૂત એવા આહાર પાણી ને હવા વિના પણ હું અને હું કાયમ જીવતો રહું છું, અનાદિથી જીવતો છું અને અનંતકાળ જીવતો રહીશ. આટલો સ્વીકાર કરવાનો છે. નિમિત્તના આહાર પાણી ક્યાં છે? ત્યાં તો રસના ઇન્દ્રિય જ નથી. આહાર લેવા માટે મોઢું નથી, જીભ નથી, દાંત નથી, કાંઈ નથી. એ તો બે ઇન્દ્રિયથી શરૂ થાય છે આહાર. તો એક ઇન્દ્રિયમાં તો આહાર છે, અને અનંતકાળ તો એક ઇન્દ્રિયમાં કાયદો છે. નિગુણમાં જીવો તો આહાર પાણી ને હવા વગર જીવો કે ન જીવો, કે અનંતકાળ જીવો. જો એક ઇન્દ્રિય પણ આહાર પાણી ને હવા વગર જીવે છે તો તું તો પંચેન્દ્રિય છે, જીવવાનો પ્રશ્ન ક્યાં છે? જીવને જીવવા માટે અને પોતાની હૈયાતી માટે કોઈ પરમાણુની જરૂર નથી, કોઈ પદાર્થની જરૂર નથી, કોઈ બીજા જીવની જરૂર નથી, કોઈની પણ કાંઈ જરૂર નથી. આવું પોતાના અસ્તિત્વનું અવલંબન લેવું, શ્રદ્ધામાં આધાર લેવો, એ જીવને નિરાકુળ સુખ શાંતિનું કારણ છે. એટલે એનું ફળ શું આવ્યું? આકુલતા મોટી અહીંથી જીવું, આના કારણે જીવું, આના આધારે જીવું, આની હોશિયારી, એ કોઈ વાત રહેતી નથી. પોતાનું શાશ્વત અસ્તિત્વનો આધાર અને અવલંબન જેને લીધું એને સુખ શાંતિ માટે ક્યાંય કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. હર હાલતમાં એને શાંતિ, આત્મશાંતિ જળવાયેલી છે. આત્મશાંતિ એના ગુણમાંથી પ્રગટ થાય છે. એટલે સમ્યક દર્શન થતા અનંતા ગુણોનું શુદ્ધ પરિણમન થાય છે, એમાં શાંતિ અને આનંદ અને સુખનું પરિણમન પણ થાય છે, અને એનો અનુભવ પણ થાય છે. એને તો ચિદવિલાસ કહ્યું અહીંયા, એનું નામ જ ચિદવિલાસ એમ કહ્યું. એટલે પહેલી વાત એ કરી કે જો સત્તા ગુણ છે એટલે તું હૈયાત છો, તારી હૈયાતી તું અનુભવે છો. એમાં ભૂલ એ છે કે હું શરીરને લઈને જીવું છું, હું આહાર પાણીને લઈને જીવું છું, અને બીજી અનુકૂળતાઓ છે માટે હું જીવી શકું છું, નહીંતર હું જીવતો ન રહી શકું. આ ભૂલ છે જીવની, અથવા મિથ્યા શ્રદ્ધા છે, વિપરીત શ્રદ્ધા છે. અને એ સત્તા ગુણ છે તો સર્વે ગુણ એ સત્તામાં જ છે, માટે સત્તા વડે સર્વ ગુણોની સિદ્ધિ થઈ. કેમ કે આ તો દ્રવ્યની સત્તા છે. સત્તા ગુણ કોનો છે? કે દ્રવ્યનો. એટલે પદાર્થની સત્તા એના સત્તા ગુણને લઈને છે, અને એ પદાર્થની સત્તા સત્તા ગુણને લઈને હોવાથી એ પદાર્થમાં રહેલા અનંત ગુણોની સત્તા પણ શાશ્વત થઈ ગઈ. પદાર્થ શાશ્વત થયો તો અનંત ગુણોની સત્તા પણ શાશ્વત થઈ ગઈ. તો અનંત અનંત ગુણોને સત્તાનું રૂપ મળ્યું કે ન મળ્યું? એ અનંત ગુણોને સત્તાનું રૂપ મળ્યું. અને અનંત ગુણો છે, એ છે પણ એ અસ્તિત્વ સૂચક છે. છે પણ શું બતાવે છે? અસ્તિત્વને બતાવે છે. માટે સત્તા વડે સર્વ ગુણોની સિદ્ધિ થઈ. જો હવે એક ગુણ બીજા બીજા લઈએ છીએ કે જો સૂક્ષ્મત્વ ગુણ છે તો સર્વે ગુણો સૂક્ષ્મ છે. આત્મા સૂક્ષ્મ પદાર્થ છે. સ્થૂળ પદાર્થ હોત તો ઇન્દ્રિયો દ્વારા પણ જણાતો હોત, આંખથી પણ દેખાતો હોત, કાનથી સંભળાતો હોત, અથવા નાકથી સુંઘવા મળતો હોત, પણ એવું કઈ સ્થૂળ એનું રૂપ નથી. માટે આત્મા સૂક્ષ્મ ગુણને ધારણ કરનારો એક પદાર્થ છે. તો આખું દ્રવ્ય સૂક્ષ્મ છે, તો દ્રવ્યમાં રહેલા બધા ગુણો સૂક્ષ્મ છે. આ કેવી રીતે બેસે છે? કે ગુણ છે એ તો પદાર્થનો છે, એ પદાર્થ નો ગુણ થી આખો પદાર્થ એવો છે. એટલે બધા ગુણ એવા છે એમ ન્યાય બેસે છે. ન્યાય કેવી રીતે બેસી શકે એવી વાત છે. તો ગુણ તો પદાર્થ નો છે, કેમ કે આપણે સ્ફટિક લઈએ તો સ્ફટિકમાં નિર્મળતા પારદર્શક પણ એક એનો ગુણ છે. બીજા પથ્થરમાં એ ગુણ નથી, પણ સ્ફટિક છે એ ટ્રાન્સપેરન્ટ છે. તો એ આખો પદાર્થ ટ્રાન્સપેરન્ટ છે, તો એનો કોઈ ગુણ એથી વિરુદ્ધ કેવી રીતે હોય? જેમ કે આત્મામાં સૂક્ષ્મત્વ ગુણ છે, તો એનો કોઈ ગુણ સ્થૂળ ન હોય. આત્મામાં સત્તા ગુણ છે, તો એનો કોઈ ગુણ અભાવરૂપ ન હોય. બધા ગુણનો સદભાવ જ હોય. એવી રીતે એ ગુણ એ આખા પદાર્થનો ગુણ હોવાથી એ ગુણ બધાને પોતાનું બધામાં પોતાનું રૂપ ધારણ કરે છે, એ બધાને પોતાનું રૂપ ધરાવે છે. તો શું છે કે આ બધી વાતો બહુ સૂક્ષ્મ અને જીવન પડે એવી છે. પણ એક મુદ્દાની વાત કરી લઉં કે આ જીવને જરૂર તો સુખની છે. જગતના જીવને કોઈ પણ જીવને શેની જરૂર છે? સુખની જરૂર છે. અને સુખ પાછળ એની પ્રવૃત્તિ છે. જીવની પ્રવૃત્તિ શેની પાછળ છે? સુખ પાછળ છે. કોઈ પણ જીવની પ્રવૃત્તિ જીવો તો સુખ રહેવા પ્રવૃત્તિ કરે છે, એને સુખ મળે એટલા માટે એ પ્રવૃત્તિ કરે છે. એટલે પ્રયોજન સુખનું થઈ ગયું. હવે આત્મ સ્વરૂપની ઓળખાણ જ્ઞાન લક્ષણથી થાય છે. એક અસાધારણ ગુણ એવો છે કે જેને લઈને આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપી છે એવું એવું. પણ જ્યારે જ્ઞાન લક્ષણથી આત્માની ઓળખાણ થાય છે ત્યારે એક જ્ઞાન લક્ષણમાં અનંત ગુણનું રૂપ હોવાથી આખા ગ્રહની ઓળખાણ થાય છે. અને આખા ગુણમાં પણ બધા ગુણનો મતલબ નથી જીવને, જીવને એક સુખનો જ મતલબ છે. ત્યારે ઓળખાણ વખતે જે મહત્વનો મુદ્દો ઓળખાય છે એ આ છે કે જ્ઞાન સુખરૂપ છે. જ્ઞાન કેવું છે? સુખરૂપે જ્ઞાન છે. જ્ઞાનનું રૂપ જણાય છે. જેમ કોઈ માણસની ઓળખાણ ક્યારે ગણાય? કે એ માણસને હજાર માણસમાંથી ઓળખી કાઢવામાં આવે ત્યારે. હજાર માણસ ઊભા હોય કે તમે ફલાણા ભાઈને ઓળખો છો, કે હા, તો હજારમાંથી એ માણસને જુદો પાડી દેશે. ક્યાંથી એને ઓળખો? એના રૂપથી એને ઓળખતો.
રૂપ અને સ્વરૂપ એમાં શું?
સ્વરૂપમાં તો બધા ગુણ આવી જાય છે, અને રૂપમાં બધા ગુણોનો ધર્મ આવી જાય છે. જેમ કે જ્ઞાન છે એનો ગુણ છે એ એનું સ્વરૂપ છે. તમારા પ્રશ્નનો ઉત્તર વિચારજો કે જ્ઞાનમાં જાણવું એનું સ્વરૂપ છે. જાણવું કે અનુભવ કરવો એ જ્ઞાનનું સ્વરૂપ છે, પણ સુખ એનું રૂપ છે. માણસ છે તો બધા જ માણસોને બે આંખ છે, બે કાન છે, નાક છે, ઓઠ વગેરે મોઢું છે, અને આ બધું મનુષ્ય તરીકે બધાને કોમન છે. બરાબર છે. પણ દરેકનું રૂપ અનકોમન છે. શું? તો મનુષ્યને મનુષ્યની જે મુખાકૃતિ હોવી કે અંગ ઉપાંગો હોવા તો એનું સ્વરૂપ છે. મનુષ્ય તો એનું સ્વરૂપ છે, પણ દરેકનું પોતપોતાનું રૂપ ઇન્ડિવિજ્યુઅલ જુદું છે. એકનું રૂપ તો બીજાનું રૂપ નથી, અને એનાથી માણસ જુદો ઓળખાય છે. ફલાણા ભાઈ ને ઓળખો છો ને ઓળખો, પણ અહીંયા સાંકળો માણસ છે, કઈ વાંધો નહીં, હું એને ઓળખું છું. પછી ક્યાં સવાલ છે? તો કે ક્યાંથી ઓળખો છો? કે એના રૂપથી ઓળખું છું. હવે એમ કે છે કે આત્માને તું ક્યાંથી ઓળખશ? આપણે એ દ્રષ્ટાંતને સિદ્ધાંતમાં લાગુ પડવાનો છે કે આત્માને તું ક્યાંથી ઓળખશ? કે જ્ઞાન લક્ષણ છે. તો કે જ્ઞાન લક્ષણ એ એનો સ્વભાવ થયો. જ્ઞાન સ્વભાવને તો ઓળખ્યું, એનું સ્વરૂપ છે. પણ એનું રૂપ શું છે? ઓળખાણ રૂપ થી છે, સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવ છે, અને રૂપ એનું સુખ છે.
ઓળખાણ એની રૂપ થી છે.
નહીતર તો જ્ઞાન ને તો બધા સમજે છે, પણ ક્યાંય સુખ દેખાતું નથી. અને ભ્રાંતિગત સુખ પાંચે ઇન્દ્રિયોના વિષયમાં દેખાય છે, કે જ્યાં હોવાની નહીં હોવાથી એને જ્ઞાનીઓએ કલ્પના કહી છે. એ તો આભાસ છે, તમે તારી કલ્પના છે. ત્યાં સુખ ગુણ નથી, સુખની પર્યાય નથી, સુખનું રૂપે નથી, ને સુખની ગંધે નથી, ને સુખનું નામ નિશાન પણ ત્યાં નથી. અને તેથી તને તૃપ્તિ થઈને સુખની પ્રાપ્તિ પણ થતી નથી, એટલે તૃપ્તિ પણ તને થતી નથી. એટલે આત્મા જે જ્ઞાન સ્વરૂપી છે, એ સુખરૂપ છે. સુખ છે, કેમ કે જ્ઞાનમાં રાગ કે કશાય નથી, માટે જ્ઞાન કશાયના અભાવરૂપ છે, માટે સુખરૂપ છે. કશાયના અભાવરૂપ કે દુઃખના અભાવરૂપ માટે જ્ઞાન સુખરૂપ છે. અને જ્ઞાન સુખરૂપ છે એટલે જે સુખ માટે અનંતકાળથી જીવ પ્રયત્ન કરે છે, એ સુખ એને નિરાકુર સુખ એને પોતામાં દેખાયું, માટે એ સુખનો ઉપયોગ ને આકર્ષણ થાય છે. અને અનંત ગુણના પરિણામ આત્મા તરફ વળવાનું એક કોઈ કારણ હોય તો આત્માનું જે સુખ છે એ એક જ કારણ છે.
માટે એને ચુંબકીય કીધું.
હા, એને એને મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ ધી સોલ એમ કહેવાય છે. એ આખા સર્વ ગુણોના પરિણામને અંદર ખેંચવાનું કારણ જે છે અનન્ય કારણ છે. એનું કારણ કે એ સ્વરૂપમાં સુખનું રૂપ દેખાણું છે, જ્ઞાન સુખ રૂપ છે એમ દેખાણું છે. ઓળખાણ ની અંદર રૂપનું મહત્વ છે, એકલા સ્વરૂપનું નથી પણ રૂપનું પણ મહત્વ છે. જ્ઞાન લક્ષણમાં જે જ્ઞાન સુખરૂપ છે તે સાથે સાથે ઓળખાઈ જાય છે. ત્યાં જયારે ઓળખાણ થાય છે એટલે ભાવ ભાસે છે, ત્યારે જ્ઞાન સુખ રૂપે ભાસે છે. અને એટલું લંબાય છે એ જ્ઞાન કે સુખ રૂપ છે એમ નહીં, પણ આ મારા આત્મામાં કેટલું સુખ છે કે જેની હદ નથી એટલું સુખ છે, એટલો નિશ્ચય આવે છે.
વેદન જ સુખનું છે,
વેદન સુખનું છે, પણ અનુભવમાં જે વેદન છે એવું નહીં હોવા છતાં પણ ભાવ ભાષણ છે ત્યાં. એ વેદન એટલા માટે નથી કહેતા, આમ તો વેદન લક્ષણ પકડાય છે એટલે એના જ્ઞાનના સ્વસંવેદનના આધારે ભાવ ભાષણ થાય છે, એટલું વિચારથી ભાવ ભાષણ નથી થતું. જે પોતાનું જ્ઞાન સામાન્ય છે એમાં રહેલું જે જ્ઞાન વેદન છે એ વેદનના આધારે આખા સ્વરૂપનો નિશ્ચય થાય છે. તો એની અંદર અનંત જ્ઞાન અને અનંત સુખ એ બે વાત ભેગી છે. અનંત જ્ઞાન અને અનંત સુખ છે એ વાત થઈ ગઈ છે. જેમ કે તિર્યંચ છે, તો તિર્યંચ ને ઉઘાડ ઓછો છે, બહુ વિચાર શક્તિ નથી. તિર્યંચ ને ઉઘાડ ઓછો છે, બહુ મારે જેટલું વિચારી નથી શકતો. પ્રાણી પશુ પક્ષી જે કોઈ હોય, પણ એ પોતાના પરિણામમાં શાંતિ અશાંતિ ને સુખ દુઃખ ને સમજી શકે છે. કીડી હોય તો પણ એ તડકેથી છાંય રહી જશે. કીડી ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે, એને આંખ નથી. સ્પર્શ ઇન્દ્રિય છે, રસના ઇન્દ્રિય છે, અને ઘ્રાણ ઇન્દ્રિય છે ત્રીજી. અને ઘ્રાણ ઇન્દ્રિય એની સતેજ છે, તીવ્ર છે. એટલે એને એને મીઠાપણમાં સુખ છે, જળપણમાં સુખ છે. અને એના નિશ્ચય શું છે, એવા એવા તીવ્ર નિશ્ચયમાં જ કીડી થઈ છે. એ જે કીડી થયો છે એનું કારણ એ છે કે કોઈ પણ અતિ પ્રિય છે. તો અતિ ગોપણ પ્રિય છે તો એને ગોપણ જ્યાં હોય ત્યાં એ મરી જાય તો જાય શું. તો એને ગોપણ માટે એને નાકની બધી શક્તિ, નાકમાં એની ઉઘાડની બધી શક્તિ એક નાકની જગ્યાએ છે. એને એક ખાનનો દાણો પીડ્યો હોય તો પણ એની ગંધ આવે, મનુષ્યને ન આવે કાંઈ એને, પણ એને ગોપણની ગંધ આવે. એ કીડી ત્યાં ચાલી જાય. હવે એ કીડી ત્યાં ગઈ શું કરવા, તેને સુખની ખબર પડે છે. મન નથી એને વિચાર કરવાનો, પણ જેવી એને ગંધ આવી ગયો પણ નહીં, એ બધું ગતિમાન કરશે. એનો એ ગતિ કરે છે, એનો ભાવ એમાં એની અંદર પ્રદર્શિત થાય છે કે એને ત્યાં જવું છે, એને ત્યાં ગમે છે, એને ત્યાં સુખ છે. તો સુખને ખબર પડે છે જીવને, દુઃખની ખબર પડે છે. તડકો હશે તો છાંય નહીં, સુખ દુઃખની ખબર પડે છે. ખબર પડે છે એ જ્ઞાન છે કે બે ગુણની બધાને ખબર પડે છે, જ્ઞાન અને સુખ. અને જ્ઞાન અને સુખ ઉપરથી આત્માની ઓળખાણ થાય છે.
જે વેદનનો વિષય આવે છે, વેદનના વિષયમાં વેદાય છે તો સુખ જ એમ માનવું એ બરાબર નથી.
સુખ છે
એ વેદવું કોને કહીએ? વેદાય એવું શું છે આત્માં? અનંત ગુણોમાં છે તો સુખ જ વેદમાં આવે છે.
આમ તો વેદન કરવાનો મૂળ જ્ઞાન નો પણ સુખ ને એનું રૂપ છે. સુખ ને જ્ઞાન નું રૂપ છે. અને પ્રયોજન સુખ નો અનુભવ કરવાનો હોવાથી એમ લાગે છે કે હું સુખ નો અનુભવ કરું છું, પણ ખરેખર સુખ નું જ્ઞાન માં પ્રતિબિંબ પડે છે. સુખ ની પર્યાય નું પણ જ્ઞાન પણ સુખ જ્ઞાન અમુકતા ગુણો ને જાણે છે. સુખ ને જાણે છે પોતે સુખરૂપ છે.
સુખ ગુણ અન્યને જાણવું જોઈએ જેમ જ્ઞાન ગુણ અન્યને જાણે છે. તો સુખમાં જ્ઞાન નું રૂપ હોવાથી સુખે પણ અન્યને જાણવું જોઈએ.
ઉઘાડમાં ચોખ્ખું નથી થતું. અહીંયા અહીંયા જ્ઞાન આવવાની એનો પ્રતિબંધ આવે છે. જ્ઞાન ને સુખ નું રૂપ છે એ ચોખ્ખી વાત છે, એ ભાવ ભાસે છે. સુખ ચૈતન્યમય છે એ ભાવ ભાસે છે, પણ જ્ઞાન નું રૂપ નથી ભાસતું. હવે ચૈતન્ય તો જ્ઞાન દર્શન સહિત જ છે, છતાં પણ એને જ્ઞાન નું રૂપ છે ભાસતું નથી. ચેતન ને સુખ આ પાનો ફાટી ગયો કઈ દુઃખ થાય? સુખ તો ચેતન્ય થાય છે, માટે સુખ ચૈતન્યમય છે. જળ પદાર્થ માં સુખ ન હોય, સુખ ચૈતન્ય હોય છે. સુખ ચૈતન્ય ને જ હોય, ચેતના છે ત્યાં સુખ છે, સુખ છે ત્યાં ચેતના છે. એમ
તમે પેરેગ્રાફ છે એમાં કહો છો કે છે પંચમી પણ સુખ
બરાબર છે. અનાદિથી જીવને ચોપન પાનાનું પેરેગ્રાફ. અનાદિથી જીવને રાગ અને રાગના વિષયમાં સુખાનુભવ, સુખના વિશ્વાસ સહિત છે. સુખનો અનુભવ, વિશ્વાસ એટલે અંડર પ્રેજ્યુડાઇસ. એટલું તમને કેરી સારી નથી લાગતી, પણ તમે પહેલેથી નિર્ણય કર્યો છે કે કેરી સારી છે, એ તમારા નિશ્ચયપૂર્વક તમારો અનુભવ છે. એટલે સુખનો અનુભવ સુખના નિશ્ચયપૂર્વક છે, દુઃખનો અનુભવ દુઃખના નિશ્ચયપૂર્વક છે. આ ભૂલ થઈ છે. તો નિશ્ચય ફરી જાય તો સુખ દુઃખનો અનુભવ નથી. ત્યાં તમને કરીને કોઈ પણ જણાય પણ સુખનો અનુભવ ન થાય, શરીરની વેદના જણાય પણ દુઃખનો અનુભવ ન થાય, શરીરનો રોગ જણાય પણ દુઃખનો અનુભવ ન થાય.
નિશ્ચયમાં રોગ પકડાઈ જાય.
નિશ્ચયમાં શું છે કે પકડાય, આખો આત્મા જ પકડાય છે. અભિપ્રાય નું બહુ મોટું મૂલ્ય છે, એ નિશ્ચય રૂપ છે. અભિપ્રાય છે કે અભિપ્રાય નું પ્રકરણ ચાલે છે. અનાદિથી જીવને રાગ અને રાગના વિષયમાં સુખનો અનુભવ, સુખના વિશ્વાસ સહિત છે, અભિપ્રાય સહિત છે. પરંતુ ઉપરોક્ત ભૂમિકાની નિર્મળતાને લીધે આ વિશ્વાસમાં તિરાડ પડે છે. એટલે પહેલી વહેલા જે મોક્ષની ભૂમિકા છે એમાં એને સુખ માટે શંકા પડે છે. વિચારવા જેવી તો ખરી, હજી આપણને સુખ લાગે છે, વિશ્વાસ બદલાણો નથી. એટલે જ્યાં ત્યાં સુખ લાગે છે, અનુભવાય છે. પણ જ્ઞાનીઓ કહે છે કે જો ભાઈ પશ્ચાત દુઃખતે સુખ નહીં, દાદો ખાતા ખાતા ના અંતરમાં પડી જ ખાવું. તો વાત તો કઈક વિચારવા જેવી તો ખરી. એ તિરાડ પહેલી વહેલી પડે છે. તિરાડ પડે છે એ વિશ્વાસમાં જયારે તિરાડ પડે છે ત્યારે અંતરમાં પોતાના પરિણમતા ભાવનું સૂક્ષ્મ અવલોકનનો અભ્યાસ થતા આ સુખ કલ્પના માત્ર છે એમ સમજાય છે. આ અવલોકનથી અને એ કલ્પનાનું બરાબર ચિત્ર આવે છે. મને કલ્પના થાય છે, ખરેખર ત્યાં સુખ નહોતું પણ મને સુખની કલ્પના થાય છે. અથવા જે પદાર્થ પ્રત્યે પહેલા રાગ હતો એ પદાર્થ પ્રત્યે દ્વેષ થાય છે, એવું બને છે. જે લાડવો ખાવામાં રાગ હતો એ લાડવો ખાવતો હવે વોમિટ થશે એવી પરિસ્થિતિ આવે છે. તો દ્વેષ થાય છે, પખે પડી જાય છે. નથી કે એટલું બધું ચીજ ખાવાનો રાગ હતો તો ખૂબ ખાધું ને એક વાર એમાં અખે પડી ગયો એટલે દ્વેષ થઈ ગયો. પછી તો જોવે ત્યાં એને અણગમો થઈ આવે. પહેલા જોતા જ રાગ થતો તો એ જોતા જ અણગમો થઈ જાય છે. ખરેખર ત્યાં સુખ નતું, ત્યાં દુઃખ નતું, પણ એ બંને કલ્પના થાય છે. આ રીતે અવલોકનથી સમજવાની પદ્ધતિ આગળ વધતા મુમુક્ષુને રાગમાં આકુલતા લક્ષણ દુઃખ લાગવાની શરૂઆત થાય છે. રાગ સ્વયં દુઃખરૂપ હોવા છતાં પૂર્વગ્રહ અને ભ્રમણાથી તેમાં સુખ લાગતું હતું. તે ભૂમિકાની નિર્મળતા થતાં મૂળમાંથી ફેર પડવાનું શરૂ થાય છે. જે જ્ઞાનને રાગમાં દુઃખ હોવા છતાં દુઃખ ન લાગે તે જ્ઞાન ભલે અનેક શાસ્ત્રોના ભણતર વાળું હોય તો પણ રાગરસની તીવ્રતાને લઈને વિપરીત અને મલિન છે. તેથી દુઃખના સ્થૂળ પરિણામને પણ જેમ છે તેમ તે જાણવા સમર્થ નથી. મારે તો જે પકડવું છે એ બીજી વાત છે, જ્ઞાન સુખરૂપ છે એ વાત લખાણી છે એ લીધું છે. છપ્પનમાં પાને વચ્ચે છે કે જ્ઞાનથી જ્ઞેયની ભિન્નતા અને નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે. એટલે નિરાલ નિરપેક્ષ સત્તા સમજાણી કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે અને કોઈના આધારને ને કારણની ને મદદની જરૂર નથી. સાથે સાથે જ પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. આનંદ સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. કે હું આનંદ જ્ઞાન છું, માત્ર જાણવાનું નથી પણ આનંદ રૂપ પણ છું, અને આનંદ રૂપ છું નહીં પણ અનંત આનંદ મારામાં ભર્યો છે. પ્રતિભાસ એટલે ભાવ પાસે, પણ વેદન અંશે જે કૃપાળુજીએ સાચો એકાવનમાં કહ્યું કે સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, અનુભવ અંશ છે પણ શુદ્ધોપયોગમાં જે અનુભવ છે એવો
નહીં,
રાગ સહિત છે, રાગ સહિત છે. અત્યારે વિચાર વિકલ્પ ચાલુ છે, સૌ વિકલ્પ દશામાં છે, પણ એને જ્ઞાનને જુદું પાડ્યું. એ જ્ઞાનનો તો પ્રયોગ ચાલે છે, જ્ઞાનને જુદું પાડ્યું, વેદનથી જુદું પાડ્યું, અને એ વેદનમાં પ્રત્યક્ષ અંશને સુખ બધું છે.
પ્રતીતિ સમજવું કે પછી પાછું ત્યાં પ્રતીતિ તો અગાઉ આવશે.
અહીંયા વિશ્વાસ નો સવાલ છે, જ્ઞાન ની પર્યાય છે પ્રતીતિ એટલે. વિશ્વાસ કરવો, અવિશ્વાસ કરવો એ જ્ઞાન નું કાર્ય છે, પણ એ શ્રદ્ધા પ્રધાન જ્ઞાન નું રૂપ છે. જ્ઞાન જે વિશ્વાસ કરે છે એ શ્રદ્ધા પ્રધાન જ્ઞાન નું રૂપ છે, અને જ્ઞાન જે નિર્લેપ પ્રિય છે કે તમે હજાર સ્વાદ ખાધા, જ્ઞાનમાં કયો ચોટો કે ચોટેલો છે સ્વાદ?
સ્વાદ લેતી વખતે ચોટતો નથી, સ્વાદ લેતી વખતે ચોટતો નથી,
કેમ કે એનો સ્વભાવ નિર્લેપ રહેવાનો છે, લેપામાં એનો સ્વભાવ નથી. ચારિત્ર પ્રધાન જ્ઞાન નું રૂપ છે, જ્ઞાનની નિર્મળતા છે, એ સ્વચ્છત્વ નામનો ગુણ છે, એ પ્રધાન જ્ઞાન નું રૂપ છે. જે તત્વનું શૂન્યમાં આપણે 40-45 જે જ્ઞાનના રૂપ લીધા છે એ બધા જુદા જુદા ગુણના જ રૂપ છે. એટલે જો એક ગુણ નું રૂપ પણ જ્ઞાનને લાગુ પડે તો અનંત ગુણ નું રૂપ લાગુ પડે છે, એ ન્યાય સંપત્ત છે. ઉઘાડમાં કેટલું આવે એ બીજી વાત છે. જેમ કે આત્મામાં આનંદ ગુણ છે તો બધા કઈ છદમસ્ત ને જ્ઞાનમાં નથી આવતા, પણ ઓળખાણ થાય એમાં આખા ગ્રહની ઓળખાણ છે, એમાં આનંદ ગુણ નો અભેદ ભાવે સમાવેશ છે, ભલે જુદા જુદા ન ઓળખાય તો.
અહિયાનું વેદન અને નિર્વિકલ્પ વેદન એ બે જાત જુદી સમજવી?
જાત જુદી નથી પણ તારતમ્યમાં ઘણો ફેર છે. કારણ કે વેદન તો જ્ઞાન, વેદન તો જ્ઞાનનું વેદન જ છે, પણ તારતમ્યમાં શું છે કે જે જ્ઞાનનો અનુભવ છે એમાં વિકલ્પ છે એ એક ઓબસ્ટ્રેકલ છે, અવરોધ છે એને વચ્ચે. જ્યારે નિર્વિકલ્પ દશા છે ત્યારે ઓબસ્ટ્રેકલ આઉટ થઈ ગયો છે. એટલું જ નહીં, જે વેદન છે એ જેમાં દૂધનો ઉભરો આવે એમ ઉભરીને બહાર આવે છે. અહીંયા ઉભર્યું નથી, પકડાણું છે વેદન, પણ એ ઉભરાઈને અનુભવ નથી થયો, એટલે તારતમ્ય ભેદ છે. ગુસ્સો છે પણ આંખો હજી લાલ નથી થઈ, ચહેરો લાલ નથી થયો, અંદર હજી ગુસ્સો છે. તીવ્ર થાય એટલે આખો મોડું કરી જાય માણસ. એવી રીતે અહીંયા ભાવભાષણની વખતે વેદનથી ઓળખાણ છે, પણ જે સ્વાનુભવમાં નિર્વિકલ્પ અનુભવ છે એમાં બીજો ફરક છે કે ત્યાં અતિન્દ્રિય જ્ઞાન એક અતિન્દ્રિય દશા ધારણ કરે છે. વિચાર દશામાં મન છે ત્યાં વિચાર ચાલે છે, મનમાં વિચાર ચાલે છે, એટલે ઉઘાડનો જે ક્ષેત્ર છે એ ખાલી જે મન છે ત્યાં જ પકડાય છે. એટલે જ્ઞાનનું વેદન એ જગ્યાએ પકડવાનું, તમને તીખું જીભે જ લાગે છે, કડવું જીભે લાગે છે, પરિણામ તમારા આખા આત્મામાં છે, પણ લાગે છે તમને જીભની જગ્યાએ તીખું નીકળવું, વેદાય છે એટલી જગ્યાએ. એમ અહીંયા પણ મનના વિચાર સાથે આ ભાવ ભાષણ છે,
નિર્વિકલ્પ અનુભવમાં આખા ક્ષેત્ર ની અંદર જેમ ટ્યુબલાઇટ થાય એવી રીતે પ્રકાશ થાય છે.
એટલે અહીંયા વેદન ભાવવચનમાં વેદન મન થી પકડાય છે,
મન સાથે છે, મન સહિત છે, માટે એટલામાં જ વેદન પકડાય છે. જયારે અનુભવમાં તો આખો ચૈતન્ય પિંડમાં પ્રદેશે પ્રદેશે અનુભવ છે, વેદન છે સુખનું આનંદનું. જેમ ટ્યુબલાઇટ બલ્બ ની અંદર શું છે કે લાઇટ ક્યાં છે, ફિલામેન્ટ છે, ક્યાં જ લાઇટ છે, ફિલામેન્ટ છે, લાઇટ નથી થઈ. જયારે ટ્યુબલાઇટ માં એનો પ્રદેશે પ્રદેશે લાઇટ છે, ફિલામેન્ટ નથી થઈ, આખી ટ્યુબ સળગે છે અને લાઇટ આપે છે. જયારે બલ્બ ની અંદર ફિલામેન્ટ સળગે છે અને લાઇટ આપે છે. અનુભવમાં તો આખો જેટલો ચૈતન્ય છે એનો પ્રસરી ગયો ઉપયોગ, એમાં વ્યાપક રૂપે પ્રસરી ગયો, આમાં ઘણો ફેર છે. વેદન આધારિત હોવા છતાં ભાવ પાસનમાં અને અનુભવમાં ઘણો ફેર છે એ લખ્યું છે. થોડી એરા બહેન ચર્ચા કરતો કે આવું લખ્યું છે, લખે જ નહીં લખ્યું. મેળવ્યું તો હોય બધું, પણ તો બધું ઉમેર્યું હોય એટલે વિષય તો પરિચિત હોય એટલે કઈ સવાલ નથી રહેતો. એને તો નવીનતા લાગે ને, અપરિચિત વિષય સામે જાજે વાતો જાણે ને તો 30 પાના ભર્યા છે, નહી તો લખાણમાં 30 પાના છે. વિવેચન કરવા જાવ તો કેટલું થાય લાંબમાં એક જ વાત. સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. આ સ્વભાવનો અવભાસન છે અથવા ભાવભાસન છે. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વિદ્યાથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે, કે જેના ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે. એટલે ખેંચાણ શરૂ થાય છે, આનંદ ભાષો એટલે એને ઉપયોગને ખેંચાણ શરૂ થયું, આકર્ષણ ઊભું થઈ ગયું સુખ બાજુ.
આપણે 144મી ગાથામાં જે મતિ સુજ્ઞાન મર્યાદામાં
મર્યાદા એટલે ખેંચાણ શરૂ,
ખેંચાણ શરૂ
એ બાજુનું આકર્ષણ સ્વરૂપ છે.
સહજ જ કે
એમાં શું થાય છે કે મુમુક્ષુ જીવ છે, હજી પૂર્વ કર્મનો ઉદય એને ચાલુ છે બધા, એટલે અનેક પ્રકારના બહારના કાર્યોમાં એની પ્રવૃત્તિ ચાલુ થાય. હવે જ્યાં પ્રવૃત્તિ જે પહેલા ચાલુ, પહેલા એ પ્રવૃત્તિ ચાલતી હતી ને હવે પ્રવૃત્તિ ચાલે છે, ફેર શું કર્યો કે પહેલા ત્યાં સુખ છે એના ખેંચાણથી પ્રવૃત્તિ હતી, હવે આયા ભાવ ભાષણ થયું એટલે ભાવ ભાષણ જળનું પણ થઈ ગયું કે ત્યાં સુખ નથી, નિશ્ચય બદલાઈ ગયો, નિશ્ચય બે જગ્યાએ ન રહી શકે એટલે ત્યાંથી સુખનો નિશ્ચય તૂટીને બદલાઈને સુખ આયા છે એવું નિશ્ચય બદલાઈ ગયા, નિશ્ચયની પર્યાય ફરી. એટલે જે પ્રવૃત્તિ હતી બહારમાં
જે કર્મના ઉદય સાથે જે જે પ્રસંગોની ઉદયમાન કાર્યોની જે પ્રવૃત્તિ હતી એમાં નિરસતા ઉત્પન્ન થઈ ગઈ. કેમ કે સુખ હોય તો જ રસ આવે, નહીં તો જીવને રસ ના આવે. અભિપ્રાય ભાવ ભાષાને તો બહુ મોટી વાત છે. દુઃખ દેખાતો જ નથી ત્યાં સુધી, પ્રત્યક્ષ પણ ત્યાં સુખ જ નથી દેખાતું, ભાસતું જ નથી એને, એટલે નિરસતા આવી ગઈ. એટલું ત્યાં ઉપયોગ જાય, ત્યાં રાગનો વિકલ્પ જાય, પ્રવૃત્તિ થાય, પણ પરિણામ છટકી છટકી ના બાજુ આવે. અવારનવાર ત્યાંથી છટકી જાય, ઉદયમાં જે પરિણામો લાગેલા હોય એમાંથી છટકો આવે. અરે અહીંયા આવડો મોટો સુખનો ભંડાર ભર્યો છે ને, અહીંયા મોટો આવડું માટલું સુખનો ભંડાર ભર્યો છે ને, એમ છટકી છટકી ને આ બાજુ આવે પરિણામ. ઉદયમાન પ્રવૃત્તિ છે અને હજી એટલી કોઈ જ્ઞાન દશા પ્રગટ નથી થયું એટલે પરિણામો જાય, પણ ત્યાંથી વારંવાર છટકી ને આ બાજુ આવે, નિશ્ચય બદલાઈ ગયો. એટલે આખી પરિસ્થિતિ છે એના, એને એમ કહીએ કે ચેન્જ ઓફ એલાઇનમેન્ટ, આખું જે સ્થાપત્ય છે એની ફેરબદલીની એક પ્રક્રિયા પ્રોસેસ છે એ ચાલુ થઈ જાય.
ખેંચાઈ ખેંચાઈને આવે છે એને જ સહજ પુરુષાર્થ સમજવો. હા, એટલે સહજ જ આવે,
સહજ જ આવે,
પ્લીઝ સહજ પુરુષાર્થ નું
સહજ પુરુષાર્થ. અને પુરુષાર્થને તારતમ્યતા થોડી વધે છે ભાવ ભાષણ પછી, પુરુષાર્થની તારતમ્યતા વધે છે, ખેંચાણ બાજુનો પુરુષાર્થ છે.
ભાવ ભાષણ પછી સહજતા શરૂ
થાય, સહજતા શરૂ થાય, ચૈતન્ય વિવેકની સ્ફૂર્ણ આપે છે ગુરુદેવ. ભાવ ભાષણ થતા ચૈતન્ય વિવેકની સ્ફૂર્ણ થાય છે. 110 નંબરનો પરમાનંદ રુચિ વધે છે એ વખતે જ્ઞાનમાં ભાવ ભાષણ આવે છે, એ વખતે લક્ષ થઈ જાય છે, અને શ્રદ્ધા એટલે અહીંયા વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે છે. પુરુષાર્થ ત્યાંથી જાગૃત થયો, સ્ફુરાયમાન થયો. શું આ સમ્યક પહેલાની વાત છે? આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આ પુરુષાર્થનું વલણ જે બદલાણ એ જ સમ્યક દર્શનનું કારણ છે. પૂર્વ પર્યાયમાં બીજો કોઈ સમ્યક દર્શનનું કારણ નથી.
કારણ કાર્યની સંધિ આપી
દીધી. પુરુષાર્થ લક્ષ થયું, ભાવ ભાષણ થયું, એ વિવેક જ્ઞાનનો પર્યાય છે, એ પુરુષાર્થની દિશા બદલવાનું કારણ થયું, અંતર્મુખની દિશા શરૂ થઈ અને આગળ વધીને અનુભવ કરશે. અને એટલા માટે જે સમસ્યા અંતર્મુખ કેમ થવું એ સમસ્યા અહીંયા સમાપ્ત થઈ, એટલે પુરુષાર્થનું અંતર્મુખની દિશા ચાલુ થઈ ગઈ, ભાવ ભાષણ થઈ છે. એટલે હવે અંતર્મુખી પુરુષાર્થ કેમ કરવો એ સમસ્યા ન રહી. બાકી ગમે એટલા શાસ્ત્ર વાંચે તો અંતર્મુખી પુરુષાર્થ કેમ કરવો એ સમસ્યા ઊભી જ રહીએ, જો ભાવ ભાષણ ન થાય તો. બીજું કે જે વેદન પ્રત્યક્ષતા છે અને જે અનંતી પ્રત્યક્ષતા છે એ સુખને પણ લાગવું પડે છે. એટલે કૃપાળુદેવે સ્પષ્ટ શબ્દ વાપર્યો, પરમાર્થની એટલે આખા સ્વભાવની, સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ, અનુભવાંશે પ્રતીતિ, વેદન અંશે વિશ્વાસ આવ્યો છે. આને અમે બીજું સંકેત કરીએ છીએ. આટલી વાત છે, પ્રત્યક્ષમાં શું બાકી રહ્યું છે? પ્રત્યક્ષતા છે એ પુરુષાર્થને જોર દેવામાં એક બુસ્ટર નું કામ કરે છે. પુરુષાર્થ નું જોર ઉત્પન્ન થાય અને એ જોર વધતું જાય, એનું બુસ્ટિંગ પોઈન્ટ હોય તો પ્રત્યક્ષ થાય. એટલે સમ્યક સમૂહ જીવ હોય કે જ્ઞાની જીવ હોય, એ સ્વરૂપને પ્રતીતિમાં પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનને વધારે છે. એનું પ્રકાશમાં લીધું છે એમને એ વચન. પ્રત્યક્ષતા છે, સ્વરૂપની પ્રત્યક્ષતા છે, એ બહુ મોટી વાત છે. અને જ્યાં સુધી સ્વરૂપની પ્રત્યક્ષતા પ્રત્યક્ષ અંશે પ્રત્યક્ષ નથી થતી ત્યાં સુધી જીવ અંધારામાં ઉભરે છે. અને અંધારામાં ગમે એટલા કૂદકા મારે તો એને કમા છે.
ખરેખર તો સુખ સંબંધી નો જે અભિપ્રાય છે એ ભાવ ભાષણ થતા જ બદલાય છે. એની પહેલા જે થાય છે ફક્ત ત્યાં તિરાડ જ પડે છે. એની પહેલા જે
થાય છે સુખ મળતું નથી, અવલોકન કરું છું તો ખરેખર કઈ સુખ આવતું નથી.
એટલે અહીંયા અભિપ્રાય બદલાયો છે એમ ના કહી
શકાય.
તિરાડ જ પડે છે,
ભાવભાષણ અંદર અભિપ્રાય કરે છે. એટલે જે આ અનંત ગુણમાં ગુણ ને અનંત ગુણનું રૂપ છે એનો પ્રથમ પરિચય ભાવ ભાષણના કાળમાં થાય. પહેલો પરિચય ક્યાં થાય? ભાવ ભાષણના કાળમાં થાય કે જ્ઞાન સુખરૂપ છે. જ્ઞાન અનંત, આત્મા અનંત સુખરૂપ છે એનો પત્તો લાગ્યો ત્યારે એ પોતાના ભૂતકાળને જો વિચારે છે તો એને બહુ સ્પષ્ટ ખ્યાલમાં આવે કે અરે જ્યાં સુખ નહોતું ત્યાં સુખની ભ્રાંતિથી એ સુખ લેવા માટે મેં શું શું નથી કર્યું. અંધા માથે તપશ્ચર્યા પણ મેં કરી છે, કેમ કે એનાથી મને સુખ મળશે એમ માન્યું છે. અને જિંદગી હોડમાં મૂકીને જે જાનના જોખમે સંસારની પ્રવૃત્તિ કરી છે, કોઈ જગ્યાએ તો જાનનો પણ જોખમ ઊભું થઈ જાય છે. જેમ કે પ્લેનની મુસાફરી કરે છે, 50,000 ફૂટથી નીચે પડે તો આખો આસમાન નો આવે. કેમ તમારે કામ જવું પડે, ટાઈમ બગાડવો તો સારી નથી. સુખના કારણે એને બધા જોખમ લીધા છે, ઉઠો રહ્યો છે, તરસ્યો રહ્યો છે, તાળ તડકા વેઠા છે, ભૂખ તરસ વેઠી છે અને જાનની બાજી લગાવી છે. શું કરવા? સુખ માટે કેટલા કાળ સુધી આ જીવે એમ કર્યું છે. હવે જે માણસ, જે જીવ આટલી બધી શક્તિ ખર્ચવા તૈયાર હતો અભિપ્રાય છે એ હવે અનંત સુખ ની પ્રત્યક્ષ ખાણ દેખાઈ જાય એ બધી શક્તિ ત્યાં લગાવે શું કરે? એના પુરુષાર્થને રોકી કેવી રીતે શકાય? જેમ દુઃખ પડે ત્યારે રડવું માણસ દુઃખથી રોકી શકતો, અને સુખ આવે ત્યારે પ્રસન્નતાને હસવાને નથી રોકી શકતો, હર્ષને રોકી નથી શકતો, શોકને રોકી શકતો નથી. તો આટલું અનંત સુખનો દરિયો ઉછાળા મારતો દેખાય એને, આખો દરિયો ડોલે એવું સુખ છે. એના પુરુષાર્થ કોણ રોકી શકે? એ જગતમાં કોઈ દ્રવ્ય અને કોઈ ભાવ એવા નથી કે જીવના આ સુખને અનુભવ લેતા કોઈ રોકી શકે પુરુષાર્થ, એવું કોઈ જગતમાં નથી. પછી કોઈની પહોંચ નથી અંદર, આત્મામાં અંદર તો કોઈની પહોંચ નથી, અંદર કોણ દખલ કરી શકે?
અવાજ આવે અને બીજો અવાજ આવે તો નાના અવાજ ને મોટો અવાજ મારી જાય, પણ એ તો અવાજ બાર છે માટે એ બારમાં બારમાં એ દખલ થઈ. તો અંદર માં તો કોઈને પહોંચ નથી, અંદર માં કોઈને દખલ નથી. સુખ અંદર માં ભેગું છે, પરિણામ અંતર્મુખ થાય છે. ઓછી બી એમ છે એને બહિર્મુખ કરવા માટે કે વાળી દે એને. ખાતી વખતે અક્રાંતિઓ થઈ ને ખાય, કેમ કે ભૂખ નો ભડકો એવો છે નથી એને બહુ મોટો થઈ, અને એમાં અમુક સુખ નું ખાણ દેખાણી હોય તો ઉછળીને ન જાય તો શું કરે, ધીમે ધીમે જાય પછી બધી લોજિક પછી લીધી છે કે સત્તા છે તો સર્વ ગુણો ની સિદ્ધિ છે, સૂક્ષ્મત્વ ગુણ છે તો બધા ગુણો સૂક્ષ્મ છે, સર્વ ગુણો જો વસ્તુત્વ ગુણ છે તો સર્વગુણે સામાન્ય વિશેષતા સહિત છે, સર્વગુણો સામાન્ય વિશેષતા સહિત છે, તો ગુણ સામાન્ય અને પર્યાય નું વિશેષ. જો દ્રવ્યત્વ છે તો દ્રવ્ય છે, પરિણામ નું દ્રવ્ય થાય છે એ દ્રવ્યત્વ ને લઈને છે.
અહીંયા વસ્તુત્વમાં પર્યાય કીધી તો એ પણ દ્રવ્ય થયું.
વસ્તુત્વ ગુણ છે તો સર્વ ગુણો વસ્તુ રૂપ છે, વસ્તુ સામાન્ય વિશેષતા છે. દ્રવ્યતો ગુણને લઈને પણ પરિણામ થાય છે, વસ્તુત્વ ને લઈને પણ પરિણામ થાય છે, તો કેટલી શક્તિઓ છે પરિણામ થવામાં. તો આ વાત ભલતી દેખાય પણ શક્તિ બધી જુદી જુદી છે. જ્ઞાન શક્તિ અને આત્મ જ્ઞાન મય લોકાલોક ને જાણનારી સર્વજ્ઞ શક્તિ, આત્મ જ્ઞાન
દર્શન.
આ ગુરુદેવ વારે ચર્ચા કરી છે, ગુરુદેવ કે છે કે બે શક્તિ છે, આ બે શક્તિ છે કે એક શક્તિ છે, તો કે નહીં બે શક્તિ છે. આચાર્ય જુદી કાઢી જમતી પ્રશ્ન ક્યાં આવ્યો છે, એવી બધી વાતો છે. પહોંચવું નથી, પહોંચ થાય એવું નથી, પણ છે એ હકીકત છે. આ ચર્ચા છે એ ગુણ ને અનંત ગુણ પર્યાયના ષટકારકો છે ને, ઈચ્છા શક્તિ છે ગુણ રૂપે અને પર્યાયમાં એનું પરિણમન છે. એવું ગુણને અનંત ગુણ નું રૂપ હોય તો પર્યાયની સ્વતંત્રતા સમજાય, નિતર ના સમજાય. એટલે જેને પર્યાયની સ્વતંત્રતા ના સમજાય અને આ સિદ્ધાંત ના બેસે, અને આ સિદ્ધાંત નથી બેસે, વાંધો છે આ સિદ્ધાંત સત્કાર કમાય વાંધો છે ને આ સિદ્ધાંત પરિણમતા જ નથી જોયા. છ કારક ની જે છ શક્તિ છે એને પરિણમતી નથી જોઈ, પરિણમન સહિત જોયે ત્યારે જ પ્રમાણ થાય. પ્રમાણ નથી, પ્રમાણાભાસ
છે.
જે છ કારકો છે એ તો શક્તિ રૂપ છે, અને શક્તિ ને વ્યક્તિ રૂપ એનું પરિણમન છે પર્યાયમાં. ઉપયોગ
તો એના જે સ્વકારકો નું નિરંતર પરિણમન છે તો એ છ કારકો ની પર્યાય તો એક પર્યાય જીવ ની પર્યાયમાં છે, તો એક પર્યાયમાં કારકો નથી એ વાત ક્યાં રહી? પર્યાયના કારકો એ ધર્મરૂપ છે.
પર્યાયના પોતાના સ્વતંત્ર સટકારક થી પર્યાય પરિણામે છે. એ પર્યાયની સ્વતંત્રતા કેવી રીતે?
સ્વતંત્રતા એવી રીતે રહે કે ગુણ વિના જે પર્યાય છે તે ગુણ નથી, ગુણ છે તે પર્યાય નથી. જે ગુણત્વ છે તે પર્યાયત્વ નથી, કેમ કે ગુણત્વ ધ્રુવ છે અને નિત્ય છે અને પર્યાયત્વ અધ્રુવ અને અનિત્ય છે. જો ગુણ તે પર્યાય હોય તો પર્યાય નિત્ય થઈ જાય.
તો બધામાં રૂપ જે છે જેનું જેનું રૂપ છે સ્વતંત્ર પોતાનું રૂપ થઈ ગયું. બીજું બીજા ગુણનું રૂપ છે
પોતાનું રૂપ છે, પણ એ એક દ્રવ્ય પર્યાય હોવાથી, એક અખંડ અભેદ દ્રવ્ય પર્યાય હોવાથી જ્ઞાન ને કેમ સુખ નું રૂપ છે?
પણ એમાં સુખ ગુણ ને નહીં લેવા દેવાના.
નહીં નહીં કઈ
નહીં, તો જ્ઞાન માં જે સુખ રૂપ છે સુખ ગુણ થી સ્વતંત્ર રીતે પોતાની જ કેરેક્ટર છે,
પોતાનું જ કેરેક્ટર છે.
સમજાવવું કેવી રીતે
તાંબુ થોડું છે, પણ તાંબા ના રંગ ને આ રંગ ને સિમિલારિટી છે, માટે તાંબા નું રૂપ આપ્યું એને. કોઈ તાંબા જેવી કાયા છે, કંચન જેવી કાયા છે, સોના જેવું રૂપ છે એમ નથી કે સોનું સોનું છે. સમજાવવું કેવી રીતે? સિમિલારિટી છે માટે સમજાવવું છે. સોનું સોનું છે, કંચન વર્ણ છે પણ જુદો વર્ણ છે.
કરતા કોઈ છટકારક ગુણ તો માને છે,